तारीख 1/7/1989, पूज्य गुरुदेव श्रीना वचनामृत, बोल नंबर 235 અને 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 168.
કાર્યક્ષમ પણ ચાલુ રહ્યું છે, તેથી પૂર્ણ મૃત્યુ દશા થઈ જશે. તે મુક્તિપુરીનો પ્રવાસ થયો છે, મોક્ષ દશાનો પ્રવાસ ચાલુ હોવાથી એને પ્રવાસી કહેવામાં આવે છે. હવે મારે અનંત સંસાર છે એવી શંકા તેને ઉઠતી નથી. પોતાના હાથમાં જે કાંઈ પોતાની ચીજ છે એની નિશંકતાનું કારણ છે. સંસાર રહિત એવી જે પોતાની વસ્તુ છે, સ્વયં એ સ્વરૂપે પોતે જ છે, તેથી એને શંકા થવાનો કોઈ અવકાશ નથી. અન્ય દ્રષ્ટિ ધર્માત્માને તો શંકા ન થાય, પણ એની સમીપ જનારા, સમ્યક દર્શનની સમીપ જનારાને પણ એ શંકા નથી રહેતી. પાત્રતાના કાળમાં એ શંકા ઉડી જાય છે. એ પાત્રતાનું લક્ષણ છે, પાત્રતાના લક્ષણ. એને શંકા નથી થતી કે હવે પોતાના પરિણામની ગતિ છે એનો ખ્યાલ આવે છે. જે આત્માને અંતરથી સંસારથી નિવૃત્ત થવું છે એવો અભિપ્રાય થઈ ગયો, અને એ અભિપ્રાય પૂર્વક જેની દશા પ્રવર્તવા લાગી એને પછી શંકાનો શું સવાલ છે? હવે મારે અનંત સંસાર છે, ભૂતકાળ સંબંધીને શંકા ઉઠતી નથી, એના વર્તમાનથી પ્રતીતિ આવે છે, તો અનંત કાળને ત્રિકાળને અનુસરીને થઈ ગયું ને? કેવળ જ્ઞાનમાં ત્રણ કાળનું જ્ઞાન થાય એટલું નહીં, અહીંયા મતિશ્રુત જ્ઞાનમાં ત્રણ કાળનું જ્ઞાન આવતા અનંત મનુષ્ય સુધી મને એવી કોઈ ભાવ નહીં. અલ્પકાળમાં ભાવ નિવૃત્તિ થઈ જશે. જે મતિ શુદ્ધ જ્ઞાન ભાવ નિવૃત્તિ વર્તી રહ્યું છે, પ્રવર્તી રહ્યું છે પ્રત્યક્ષપણે, એના ફળ સ્વરૂપે અનંત કાળમાં આવે કોઈ ભાવ નહીં થાય એની પ્રતિ જ્ઞાન જાય છે. ભૂતકાળનું ધ્યાન છે કે અનંત કાળથી સંસારમાં ભાવભ્રમણ રહ્યું હતું, હવે અનંત કાળ ભાવભ્રમણ નથી. આ ત્રણે કાળ જ્ઞાનથી એવી શંકા તને ઉઠતી જ નથી. કદાચ કોઈને ઉઠે છે, કદાચ કોઈને નથી ઉઠતી, એવું નથી. કોઈ ધર્માત્માને એવી શંકા ઉઠતી જ નથી. એ મૃત્યુથી બચવા માટે એને સમર્પણ કરવું પડે, સમર્પણ કરવા તૈયાર થાય. જો કોઈ મોતથી બચાવે તો તમે કયો તે કરવા તૈયાર છો? કે બચ્યા પછી આખી જિંદગી ગુલામ કરતા કબૂલ છે, મને બચાવજો. આ અનંતકાળથી બચી જાય છે. અનંતકાળના અનંત મૃત્યુથી બચી જાય એનું મૂલ્યાંકન કેટલું? બુદ્ધિમાં આટલી વાત તોલાય તો સ્વાધ્યાય કાળમાં આટલું કાર્ય થાય કે બુદ્ધિમાં આટલી વાતની તુલના થાય, મૂલ્યાંકન થાય, એ જીવન પરિણમન બદલી જાય છે. એ જીવ પોતાની ભાવ નિવૃત્તિના પ્રયત્નમાં લાગ્યા વિના રહે જ નહીં, લાગ્યા વિના રહી શકે જ નહીં. બીજા બધા પ્રકારના પરિણામ એને ભાવના કારણરૂપ દેખાય છે, એટલે અવસ્થા અહીંયાથી ખલાસ થઈ જાય છે. કોઈથી નથી ડરતા એવા મોક્ષ માર્ગ જીવો ભાવગુરુ કહેવામાં આવે છે. એને પણ ગુરુનું વિશેષણ લાગે છે, ખરું બધા વિશેષણ લાગે છે ને, ભાવગુરુ એને કહે છે. ભાવ થાય એ પરિણામથી પાછા મળી જાય છે. આ પરિણામ કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે, કોઈ પણ કારણે ન જઈ શકે. શું કહે છે કે મારે અનંત સંસાર છે એવી શંકા તેને ઉઠતી જ નથી, સ્વભાવના દૂરે તેની એવી નિશંકતા છે કે હવે અલ્પ જ કાળમાં મારી દુર્દશા થઈ જશે, આ સ્વભાવના દૂરે છે. એનો આધાર પોતાનો ભવરહિત સ્વભાવ છે, જેમાં ત્રણેય કાળે ભવ નથી, અત્યારે ભવ નથી, ભાવ સંબંધીની કોઈ પડછાયો પણ અંદર નથી, કોઈ ગંધ નથી, એવો જે સ્વભાવ છે એનું અંદરમાં જોર છે. આ હું છું, આ હું છું, હું આવો છું, એનું જોર છે. એ પ્રકારના નિર્વિકલ્પ પરિણમનનો જોર છે, નિર્વિકલ્પ જોર છે, એને એને કારણે એની શંકા છે. તેથી ભાવની તો શંકા નથી, પણ મુક્તિની પ્રતીતિ છે, મુક્તિની ખાતરી છે કે હવે અલ્પ જ કાળમાં મારી ગુપ્ત દિશા ખીલી જવાની છે. હવે કોઈ લાંબો કાળ જશે, હવે અનંત કાળ જશે એ વાત પણ નથી. પૂર્ણ શુદ્ધ દિશામાં કોઈ અનંત કાળ જશે, કોને ખબર કેટલા ભાવ થશે એ વાત નથી. હવે કોઈ વધારે ભાવ હોય એ પ્રશ્ન તેને ઉત્પન્ન થતો નથી, એ શંકા જ ઉત્પન્ન થતી નથી. અથવા ધર્માત્માને પોતાની વૃત્તિ 5 મિનિટમાં દેખાય છે, જો કે તેથી કોઈ નિષ્પ્રયત્ન થાય છે, પોતાના ઉદ્યમમાં પુરુષાર્થમાં મંદતા થાય છે એમ નથી, પણ પોતાની પૂર્ણ મુક્ત દશા નજીક જોઈને ઉલટાના પોતાના કાર્યમાં પુરુષાર્થ વૃદ્ધિ થાય છે. પૂર્ણ લાભ થવાનો નજીક છે તો એમાં પણ એ મોડું થાય એવા અભિપ્રાયથી ક્યારે પણ મૂળ પુરુષાર્થમાં એવા પરિણામ આવતા નથી, ઉલટાના વેગમાં આવે છે. કે જો મળવાનું છે, પ્રાપ્ત થવાનું છે, તો પછી એમાં મોડું કરવાથી શું ફાયદો છે? કોઈ જીવ પોતાના લાભમાં મોડું ઈચ્છે એવું તો જગતમાં પણ બનતું નથી. અત્યારે લાભ થતો હોય, વેપાર અત્યારે પૂરો થતો હોય, તો કોઈને કાલે કરવો છે, હવે પછી કરવો છે એવું કોઈ ઈચ્છે છે? વેપારી પણ છે, આજે નફો મળી જતો હોય તો કાલની રાહ આપણે જોઈએ નથી. એવી મુક્તિ પ્રત્યેની પરિણામની જે ગતિ છે એ ગતિ ઉપર અહીંયા સ્પષ્ટીકરણ આપ્યું છે ગુરુદેવ શ્રી, કે એમને ભાવની શંકા નથી અને મુક્ત દશાની નિશંકતા વર્તે છે. સ્વભાવના જોરે મુક્ત દશાની, મુક્ત સ્વભાવના જોરે મુક્ત દશાની નિશંકતા છે. આધાર વગર નિશંકતા છે, અંદરથી કોઈ કલ્પના કરે છે એમ કલ્પના જીવોને થાય, એવી એમાં કલ્પના નથી થતી કે હવે મને મુક્તિથી જોવાની છે, હવે મને કાંઈ અનુભવ નહીં થાય, કોઈ કલ્પિત તર્ક કે કલ્પના ઉઠે છે એમ નથી. એકદમ સઘન પરિણામ છે, ઘનિષ્ઠ જે સ્વભાવ છે એના આધારે જોરવાળા પરિણામ છે, અથવા એ વાસ્તવિકતા છે પરિણામ, કલ્પના નથી. કલ્પના તો વિપર્યાસનું સ્વરૂપ છે. જેટલી જીવને વાસ્તવિકતાથી દૂર જઈને કલ્પના ઉઠે છે એ બધો વિપર્યાસ સૂચવે છે, એ વિપરીતતાનું રૂપ છે, સ્વરૂપ છે એ વિપરીતતાનું. કલ્પના એટલે ખાલી કલ્પના છે એમ નથી, કલ્પના એટલે અંધાય છે, વિપરીતતા છે. અને વાસ્તવિકતાથી જીવ વધારે દૂર જાય છે ત્યારે કલ્પના ઉઠે છે, વધારે દૂર ગયો છે. આત્મ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, વાસ્તવિક સ્વભાવ છે. એ સ્વભાવની વાસ્તવિકતામાં જ્ઞાયકમયપણે જ્ઞાયક ભાવથી જ્ઞાયક પરિણામ થાય, જ્ઞાતાના પરિણામ થાય, એમ થવાને બદલે બીજી બીજી કલ્પના થાય એ વિપર્યાસ. પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનાથી બીજા પદની ભાવના છે, અન્ય પદની ભાવના છે, મૂળ પદની બીજ પદની ભાવનાનો અભાવ એમાં બતાવે છે. બીજા પદની ભાવના થાય છે ત્યારે એ પદ સંબંધે એને કલ્પના થાય છે, મને આમ થશે, મને આમ થશે, મારા આવા ભાવ થશે, મને દેવનો ભાવ મળશે, મને કંઈક સરવાર સિદ્ધિનો ભાવ મળશે, મને કંઈક બીજો કોઈ આવો સારો ભાવ મળશે, એવી જે ભાવ સંબંધીની કલ્પના છે એને ભવરહિત સ્વભાવનું જોરનો અભાવ છે. ભાષામાં ભલે સ્વભાવના જોરનો વાત આવે પણ આ કલ્પના ઉઠે છે શું બતાવે છે, સ્વભાવનું જોર નથી એને. વિશેષપણે તો એવા પ્રકાર લોકસંજ્ઞાની તીવ્રતામાં એ કલ્પના વ્યક્ત કરે, કલ્પનાથી બીજાને પણ એમ લાગે કે કેવો ખ્યાલ આવે છે. ધર્માત્માને એવું કોઈ જ્ઞાન થાય પોતાના આગામી ભાવોનું, પૂર્વભાવોનું, જાતિ સ્મરણ હોય તો પૂર્વભાવનું થાય, કોઈ નિર્મળતા હોય તો આગામી ભાવોનું પણ થાય, તો પણ એ વિષય ઘણો ગૌણ છે. પોતાનું જે સ્વભાવનું જોર છે, અંતરવૃત્તિ છે એ મુખ્ય છે, બાકી બધો ગૌણ છે. એટલો ફરક છે, એની મુખ્યતા ક્યારે નથી આવતી. પાત્રતાના કાળ ત્યારે એને એમ થાય છે કે હું ભવ્ય જ છું, ભવ્ય છું એટલું તો નહીં પણ હું નિકટ ભવ્ય છું, એવું એને રુચિના ની તીવ્રતામાં લાગ્યા વિના રહેતું નથી. નિકટ ભવ્ય છે તો ભવ્ય શ્રેષ્ઠ કે કેમ એવી શંકાનો સવાલ જ રહેતો નથી. ગુરુદેવશ્રી એક વાર ત્રણ શ્વેતાંબર સાધુ સ્વામીમાં આવેલા એને એક પ્રશ્ન કર્યો, પાલિકાના જતા રસ્તામાં આવી છેડ્યા છે, જોયું કે અહીંયા આ લોકોનું સ્થાન છે, કુતુહલથી જોવા આવે. સાડા દસ અગિયાર વાગ્યાનો સમય છે, સ્વાધ્યાય મંદિરમાં સ્વામી સાહેબની સ્થાપના છે ત્યાં ઉભા હતા. મને ખ્યાલ આવ્યો બરાબર આવી છે, ત્રણ જ્ઞાન વિજય, દર્શન વિજય અને ચારિત્ર વિજય. નામ તો એવા હતા, નામ ગુરુદેવ સહેજે પૂછે, આ જ્ઞાન વિજય છે, આ દર્શન વિજય છે અને આ ચારિત્ર વિજય છે, ઠીક છે, નામ તો સરસ છે. હંમેશા પરમાગુ છે, અશરીરી થવાનું શાસ્ત્ર છે, આત્માની પ્રાપ્તિનું રહસ્ય આમાં ભર્યું છે. કેમ લાગે છે તમારા આત્માને, ભવિ છો કે અભવિ છો, કેમ લાગે છે પૂછો. તમે ભવિ છો કે અભવિ છો એવું તમને અંદરમાં કેમ લાગે છે, એ તો કેવડી એને ખબર પડે, આપણને થોડી ખબર પડે કે શું કહે. એક દાણો ડાયબો ટેસ્ટ કર્યો, મુમુક્ષુ જીવને આત્માની સ્વભાવની રુચિ થાય એને પણ હું અભવી નથી એમ અંદરથી જોર આવે છે, ભવી છું એમ જોર આવે છે, અભવીની એને શંકા રહેતી નથી. આ તો દીક્ષાલીને સાધુ થયા છે, માને છે, પરિણામ કેવા છે, પોતાના આત્મા માટેના પરિણામ કેવા છે, પરીક્ષા કરવી, ચર્ચા ન કરવી, વાત આગળ લંબાવી નહીં. પોતે સમજી દીક્ષા લે છે, અંદરમાં કેટલી મીઠાશ થઈ ગઈ હોય છે, માલ બહારમાં ત્યાગ કરે, ગ્રસ્તપણાનો ત્યાગ કરે, રાજા હોય તો રાજાપણાનો ત્યાગ કરે, પંચ મહાવ્રતના અનુસરીને બધા ત્યાગ કરે, પણ અંદરમાં અનેક પ્રકારની મીઠાશ થઈ ગઈ હોય છે. અને સમ્યક દ્રષ્ટિને તો ક્યાંય મીઠાશ ન રહે પછી સમ્યક દર્શન થાય છે. આખા સંસારમાં કોઈ જગ્યાએ મીઠાઈ મીઠાશ ન રહે એનો સંસાર કેમ નાશ થાય છે, કે આખા સંસારની મીઠાશ ઉડાડી દીધી છે, ઉડી ગઈ છે, જેને ઉઠી ગયો છે આખા સંસાર ઉપર, એ સમય દ્રષ્ટિ થાય છે. ભલે સાધુ નથી પણ સાધક તો થયો છે, સાધુ તો તીવ્ર સાધક છે, ઉત્કૃષ્ટ સાધક છે, પણ સાધક તો સાધક ત્યારે થયો છે કે આખા સંસારમાં કોઈ એક સ્થાન પણ જેને મીઠાશનું ભયું નથી, આટલો ત્યાગ અંદરમાં ઉભો થયો છે, ત્યારે સમ્યક દર્શન. ક્યાંય મીઠાશ રહી જશે તો તને ચૈતન્યની મીઠાશ આવવામાં વિઘ્ન થશે. ક્યાંય મીઠાશ રહી ગઈ હશે, કોઈ એક જગ્યાએ પણ મીઠાશ રહી ગઈ હશે અને ચૈતનમાં નહીં આવે. કોણ ચૈતનમાં આવ્યા છે કે જેને ક્યાંય મીઠાશ નથી રહી, ચૈતન્યમાં એને અહીંયા ધર્માત્મા કહે છે, એને જ્ઞાની કહે છે, એને મુક્તિ પૂરી દૂર નથી, એને જરાય મુક્ત દશા છે એ દૂર નથી. કેટલી ગ્રંથ ગ્રંથોમાં એની પ્રશંસા કરવામાં આવે છે. જેણે આખા સંસારને તિલાંજલિ આપી દીધી, છોડી દીધો જાણે, ત્યારે મુક્તિપુરીનો પ્રવાસ થયો છે. સંસારને જેણે પીઠ દીધી છે, હવે એના પરિણામની ગતિ એવી છે કે સંસારને પીઠ દીધી છે, સંસાર તો દૂર ને દૂર, દૂર ને દૂર જશે, નજીક નહીં જાય. જેને જેની રુચિ હોય એ તેની વારંવાર ભાવના ભાવે છે, ભાવનાનો ગુણ છે. જે મુમુક્ષુ જીવના પરિણામની પાયાની ચીજ છે ભાવના, એટલે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, એ સ્વભાવની ભાવના છે, પર્યાયની ભાવના નથી પણ એ સ્વભાવની ભાવના છે. અને એ ભાવના મુમુક્ષુ જીવને શરૂઆતથી ત્યાંથી જ મુમુક્ષુતા શરૂ થાય છે. આ પાયો છે. જો પાયામાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ન હોય તો મુમુક્ષુતા શરૂ જ થઈ નથી. અથવા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી જેનું અંતઃકરણ ભીંજાયેલું છે, જેનું હૃદય ભીંજાયેલું છે, એ જીવ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરે છે, એનું સ્વરૂપનો અનુભવ ન થાય એવું કદી બનતું નથી, ભાવના કદી નિષ્ફળ જતી નથી. એને રુચિ સાથે એનો શુદ્ધ સંબંધ છે કે જેને જેની રુચિ હોય તેની વારંવાર ભાવના ભાવે છે, જેને જેની રુચિ હોય તેને તેની ભાવના હોય હોય અને તેના ભાવ તેને આવ્યા જ કરે. ભાવ વારંવાર આવતા હોવાથી એને ભાવના કહે છે, અને રુચિ હોય એના જ ભાવ વારંવાર આવે, ન લાવવા હોય એવો પ્રશ્ન નથી, એને ભાવ ન લાવવા હોય એ પ્રશ્ન નથી. પણ તર્ક કરવામાં આવે કે ન લાવવા હોય તો પણ આવ્યા વિના રહે, એનું નામ ભાવના. જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે. ભાવના અનુસાર ભવન કહે છે, જ્યાં જ્યાં નિવાસ કરે એને નામ આપે છે ને, ફલાણા ભવન ભુવન કહે છે. આપણા ગુજરાતીમાં પણ ભવન છે, નિવાસ કરવો, જેમાં વાસ કરવો, પોતાના નામથી પોતાની અટકથી ફલાણાનું ભવન. રાજભવન નથી કહેતા, દિલ્હીમાં રાષ્ટ્રપતિ રહે છે, રાજભવન છે. ભવન એટલે જેમાં નિવાસ કરવો, ભવન એટલે થવું, થયું તે સ્થાન એને ભવન કહે છે. ભૂભવ એટલે થવું, એના ઉપરથી એનું નામ પડ્યું ભવન. થવું તે ક્રિયા છે, ક્રિયા ઉપરથી ક્રિયાવાચક નામ છે ભવન. ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના એવું ભવન, જેવી ભાવના એવું પરિણમન થશે, એવું પરિણમનનું ફળ આવશે પરિણામમાં. ભાવનાને અનુસાર ભવન થાય છે, જેવી ભાવના તેવું ભવન. આ એકદમ વૈજ્ઞાનિક છે પરિણામનો, આ વૈજ્ઞાનિક નિયમ છે. જેવી ભાવના હોય એવું જેનું ભવન થાય, એવું જેનું પરિણામ થયા વિના રહેતું નથી. અથવા જેને સ્વરૂપની ભાવના નથી એને સંસારની ભાવના છે. બે વિભાગની ભાવનાને ભાવનાના કરવામાં આવે, અથવા બે જ વિભાગથી જો ભાવનાને વિચારવામાં આવે તો સંસારી જીવને સંસારની ભાવના છે, અને જે સંસાર તરફથી વિમુખ થયા છે, પાછા વળી ગયા છે, એને સ્વરૂપની મુક્તિની ભાવના છે, મુક્ત દિશાની ભાવના છે. તો જેની ભાવના એવું ભવન સંસારની ભાવના છે એને સંસાર ફળશે, મુક્તિની ભાવના છે એને મુક્તિ ફળશે. ભાવના એવું ભવન, જેની ભાવના તેવું ભવન. બેન શ્રીના પ્રવચનમાં તો મુમુક્ષુને અનુલક્ષીને ઘણી વાતો આવતી હશે જ્યારે વાંચન આપતા હશે ત્યારે. એમના વચનામૃત ગ્રંથમાં પણ ભાવના ઉપરના વિષય ઘણા આવ્યા છે. કોઈ કોઈ વાતો બહુ જોરદાર આવે કે ભાવના નિષ્ફળ જાય તો 14 બ્રહ્માંડને ફરવું પડે ત્યાં સુધી વાત. એટલું બધું જોર તો ભાવનામાં આવ્યું છે. કુદરત એની સાથે બંધાયેલી છે, ભાવના કોઈની નિષ્ફળ જાય નહીં. અંતરથી ભાવના ઉઠી હોય, ચૈતન્યની ભાવના ચૈતન્યમાંથી ઉઠી હોય તો એ ચૈતન્ય સ્વરૂપે ફળે જ છૂટકો, ન ફળે તો 14 બ્રહ્માંડને નિષ્ફળવું પડે. પરમાણુને ફરવું પડે નહીં, 14 બ્રહ્માંડને ફરવું પડે. આત્મગુણો ભાવનાની અંદર સત્વ રહેલું છે. ભાવનાનું સત્વ કેટલું છે એ વાક્ય પ્રકાશિત કરે છે. પોતાના આત્મકલ્યાણની જેને અંતરંગથી ભાવના છે એને આત્મકલ્યાણ થયા વિના રહેતું નથી. ગેરંટેડ વાત એને થાય આટલી સહેલી વાત છે. કયું સાધન જોઈએ આત્મભાવનાને? શું સાધન જોઈએ? શું સાધન હોય તો જ આત્મભાવના થાય ને, નહીતર ન થાય છે કઈ? એ તો અંતરમાંથી ઉત્પન્ન થનારી ચીજ છે, એને બાહ્ય સાધનની કોઈ અપેક્ષા કરી એને એને કોઈ અપેક્ષા નથી બાહ્ય સાધન. અનુમાન કરવું મુશ્કેલ પડે એવું છે. ભગવાન મહાવીર સ્વામીને સિંહના ભાવમાં એક પૂર્વ ભૂમિકામાં પરિણામ થયા હશે. તો એ વખતે ચારણ વૃદ્ધિ ધારે મુનિઓનો ભાવલિંગી મુનિઓનો યોગ થયો છે. અહીંયા અત્યારે એ યોગ નથી. જે યોગ અહીંયા અત્યારે નથી એ યોગ એમને ત્યારે થયો. કેટલી એની તૈયારી થઈ હશે અનુમાન કરવું મુશ્કેલ પડે એવી વાત છે. પણ પાત્રતા હોય એને બારમાં તદ અનુકૂળ નિમિત્તો આમ ઉપર આકાશ ફાટીને જરાય થાય આવે એવી પરિસ્થિતિ કુદરતના ઘરની છે. આ કુદરતના ઘરની પરિસ્થિતિ છે, એ એવું દ્રષ્ટાંત છે અથવા એવો કોઈ પ્રસંગ છે. માર્ગની સુંદરતા કેટલી ભાવનાથી જેનો પાયો શરૂ થાય છે એવો એ સુંદર માર્ગ છે. શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના કરવાથી એ ભવન અર્થાત પરિણમન થઈ જાય છે. વચ્ચે લીટી છે એ અર્થાત બતાવે છે. શુદ્ધ આત્મ સ્વભાવની વારંવાર ભાવના કરવાથી, કરવાથી એટલે થવાથી એમ લેવું, કરવું એટલે થવું, કરવું એટલે કૃત્રિમતાથી કરવું એ પ્રશ્ન નથી. અથવા જેને કૃત્રિમતા કરવી પડે છે એને અંતરનો પ્રેમ નથી, એ તો નક્કી વાત થઈ ગઈ. કે જેને કૃત્રિમતાથી પરિણામ કરવા પડે, લાભ સ્વરૂપનું મહિમા કરું, લાભ સ્વરૂપની હું ભાવના કરું, એને અંદરનો પ્રેમ નથી. મિત્ર કૃત્રિમતા શું કરવા કરવી પડે? માટે એ પરિસ્થિતિ છે, એ અસલ પરિસ્થિતિ નથી, મૂળ પરિસ્થિતિ નથી. ના, ત્યાં એને કરતા પણ કૃત્રિમતા એને આવે નહીં, ભાવનામાં કૃત્રિમતા આવે નહીં. કેમ કે એ તો હૃદયની ચીજ છે ને, એમાં એને કૃત્રિમતા શું કરવી પડે? ભાવના તો હૃદયમાંથી નીકળે, અંતઃકરણમાંથી નીકળે, એમાં કૃત્રિમતા શું કરવી પડે? હા, તો કરવાથી શબ્દ આવે ને, એનો અર્થ એમ એવો. શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના જેને થયા કરે છે, કરવાથી એટલે જેને સહેજે સહેજે થયા કરે છે, તેને તેનું ભવન એટલે પરિણમન થઈ જાય છે. જે સ્વભાવ ભાવના પૂર્ણ સ્વરૂપે છે, અંદર ભાવ એવા ભર્યા છે, સ્વભાવ છે, જ્ઞાન લઈએ તો જ્ઞાનનું પૂર છે, એક આનંદ ભાવ લઈએ તો આનંદનું પૂર છે, અંદર શાંતિ લઈએ તો શાંતિનું પૂર છે, એવા અનંત ગુણ સ્વભાવના ભાવોના અનંતા પૂર છે એની અંદર. એક શુદ્ધાત્મામાં અનંતા ગુણના અનંતા પૂર છે, એવા અનંત ભાવોથી ભરેલું છે એની ભાવના થાય ત્યારે એમાંથી એ પૂર છે, એ પૂરના ઘોડા છૂટે છે. નદીમાં પૂર આવે છે ને ત્યારે ઘોડા પૂર કહેવામાં આવે છે. એનો શું કે એને ખાલી શકાતું નથી, એટલા માટે રોકી શકાતું નથી. એમ શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેનું વહન એટલે પરિણમન થઈ જાય છે. તો કેટલી મુખ્યતા હોય છે ત્યારે વારંવાર તેની ભાવના આવે છે. નહીતર તો સંસારની મોહની એવી છે કે અનેક પ્રકારના કાર્યોના ભાવને પરિણામ જીવોને થયા કરે છે. આ કરું ને તે કરું, આ કરું ને તે કરું, આમ કરીશ, આ કરું ને આમ કરીશ, આમ કરું ને આમ કરીશ, વર્તમાન અને ભવિષ્ય, વર્તમાન અને ભવિષ્ય, એના જ પરિણામ ચાલ્યા કરે છે. તો આખું જેનું વલણ બદલાઈ ગયું છે એને વારંવાર સ્વભાવની ભાવના થયા કરે છે. એટલી મુખ્યતા આવી ગઈ છે એટલે વલણ થઈ જાય છે. તેવું ભવન એટલે પરિણમન તેને થઈ જ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા એટલે સમ્યક દર્શન જેવું છે, માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા જ્ઞાન અને અનુભવન ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ મનન અને ભાવના કર્યા કરવી. આ સ્વાધ્યાય પણ એ ભાવનાનું અંગ છે. સ્વાધ્યાયમાં આવવું, સ્વાધ્યાય કરવો એ ભાવના ભાવવાનો પ્રસંગ છે. ખરેખર સ્વરૂપની ભાવના ભાવવાનો એ પ્રસંગ છે. આ પ્રતિસંગમાં અત્યારે હવે અમારે આ ત્યાં આ પ્રસંગ છે એમ ભાવના તો બીજા કાર્યોના કાળમાં પણ થયા કરે. વારંવાર જેની ભાવના થાય એને કંઈ ઉદય નથી હોતો. સંસારી જીવને ઉદય તો નિરંતર વર્તે છે, પણ એ ઉદયના કાર્યોમાં જેને ભાવનાના ભાવ છે વારંવાર, એ ઉદયમાં એને ખલેલ પહોંચાડે છે, ઉદયના રસને ભંગ કરે છે, ઉદયના રસને તોડે છે. તો સ્વાધ્યાય છે એ તો એને ખાસ પ્રસંગ છે ભાવનાનો, વિશેષ પ્રસંગ છે ભાવના ભાવવાનો. કોઈ એમ કે તમે કેમ ત્યાં જાઓ છો, એમ કે તમે ત્યાં રોજ શું જાઓ છો અને રોજબરી એવું શું હોય. ઠીક છે, મારે સમજવા માટે પ્રયત્ન કરે, કોઈ વાર સમજવાની ટ્રાય કરે, સમજી લઈએ વાત છે કે ભાઈ અહીંયા શું કહેવા માંગે છે. પણ રોજ ઉઠીને હું એક કલાક બેસવાનો ભાઈ, અમે અમારી ભાવના ભાવવા માટે, વધારે ભાવના તીવ્ર કરવા માટે રોજ બેસીએ છીએ. ભેગા મળીને એટલા માટે બેસીએ છીએ કે અમારી ભાવનાને અમારે વધારે ભાવવી છે, એ અમારી ભાવનાનો પ્રસંગ છે. એમ છે ખરેખર સત્સમાગમ લીધું ને, સત્સમાગમે એમ એટલે જ્યાં સુધી જ્ઞાન દશા પ્રગટ ન થાય, પ્રથા જ્ઞાન અને અનુભવ એટલે મોક્ષ માર્ગ જ્યાં સુધી ચાલુ ન થાય, પ્રગટ મોક્ષ માર્ગ ન થાય એટલે કે આત્માનો પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય, સાક્ષાત અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રતિપૂર્વક તેનું શ્રવણ મનને ભાવના કર્યા કરવી. પછી તો પુરુષાર્થ કામ કરશે. મોક્ષ માર્ગમાં આવતા તો પછી પુરુષાર્થ કામ કરશે. ત્યાં તો પુરુષાર્થની પ્રધાનતાથી ઉપર ઉપરના રૂપસ્થાનમાં આગળ જશે. પણ એ પહેલા ભાવનાનો અધિકાર છે એમ કહેવું છે. બે તબક્કા લીધા. જ્યાં સુધી પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ, સ્વરૂપ અંગેનો પુરુષાર્થ ચાલુ નથી થયો ત્યાં સુધી એને ભાવનામાં રહ્યું. ભાવનાના ફળ સ્વરૂપે પુરુષાર્થમાં આવી જાય પછી તો એને કંઈ કહેવાનો પ્રશ્ન નથી, પછી ઉપદેશનો પ્રશ્ન નથી, પછી તો એ પોતે જ સ્વયં બોધ સ્વરૂપ છે એનું. એને બોધ થઈ ગયો એનું નામ જ્ઞાન થયું, બોધ થયો એનું નામ જ જ્ઞાન થયું. એને બોધની જરૂર નથી ખરેખર.
ભાવના પુરુષાર્થ જ છે,
એને હજી પુરુષાર્થ ન કહેવાય. કેમ કે પુરુષાર્થ તો સ્વરૂપની રચના કરે ને, સ્વરૂપની રચના કરે એવી રીતે હજી સ્વરૂપ પ્રાપ્તિ નથી થઈ. ત્યાં સુધી એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે. સ્વરૂપ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં હોય. સ્વરૂપ પ્રાપ્તિ થાય પછી પુરુષાર્થ છે. કે કોઈ અંતર્મુખમાં કેવળ જ્ઞાન લેનારા હોય છે તો કોઈને એક બે ભાવ, ત્રણ ભાવ, ચાર ભાવ, પાંચ ભાવ બાકી રહી જાય છે. અસંખ્ય સમયનો સાર છે એનો પુરુષાર્થ. પોતાની યોગ્યતા અનુસાર, પ્રત્યેક વર્તમાનમાં પોતાની યોગ્યતા અનુસાર એનો પુરુષાર્થ બરાબર વર્તે છે. એ જ પ્રતિ સમય મોક્ષ પ્રત્યેનો પ્રવાસી હોવાથી આગળ વધી જ રહ્યો છે, એના માટે કોઈ શંકા કરવાની જરૂર નથી. એટલે અહીંયા ગુરુદેવજી કહે છે કે માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા જ્ઞાનને અનુભવ ન થાય ત્યાં સુધી, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અનુભવ એટલે ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થયું એટલે મોક્ષ માર્ગમાં આવી ગયો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ, ત્યાં સુધી શું કરવું કે સત્સમાગમે વારંવાર પ્રતિપૂર્વક એનું શ્રવણ મનનને ભાવના કર્યા જ કરવી, સત્સમાગમ મળે ત્યાં સુધી સત્સમાગમ, સત્સમાગમ ન મળે તો સત્શાસ્ત્ર, એ પણ એક નિમિત્ત છે, અને એ પણ ન હોય તો ઉદયના કાર્યમાં પણ ભાવનાને રોકી શકાતી નથી. જેને ભાવના જ છે એ ઉદયના કાર્યમાં પણ ભાવનાને રોકી શકતા નથી, એની ભાવના ચાલુ જ છે. આ વાત કરે છે સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક, સત્સમાગમે પ્રીતિથી એટલે અંતરના પ્રેમથી એને અહીંયા પ્રીતિ કહે છે. પદ્મનંદી આચાર્ય દેવે તો એના ઉપર એક શ્લોકની રચના કરી છે, તત્પ્રતિ પ્રીતિ યેન વાર્તાપિ શ્રુતા, શુદ્ધ સ્વભાવની શુદ્ધાત્માની વાત પ્રેમથી સાંભળે છે. ભાવના તો છે, જેની ભાવના છે એ ચિત્ત સામે આવે, લાડવો ભાવે છે ને લાડવો પીરશો, ભૂખ લાગી છે લાડવો ભાવે છે ને લાડવો પીરશો, એને એનો રસ લીધા વિના રે નહીં. એમ જેને શુદ્ધાત્મ સ્વભાવની ભાવના છે એને સત્સમાગમ મળ્યો, એને પ્રીતિથી એ વાતને કરે છે, પ્રીતિને પ્રીતિથી એ વાતને સાંભળે છે, એમ છે. કેમ કે એના રસનો વિષયનો પ્રસંગ સામે આવી ગયો એટલે એનો રસ લીધા વિના સત્સમાગમમાં અંતરભાવ્યું વાતાવરણ કેવું હોય એ વિશે કહીએ છીએ કે જે જીવોને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે તે પોતાની જ ભાવનાની વૃદ્ધિ અર્થે એક સ્થળે મળીને તે જ ભાવનાની વૃદ્ધિ થાય એવું, એવા વચનોનું એવા ભાવોનું વિશેષ અંતરમાં અવગાહન કરે છે એને સત્સમાગમ કહેવામાં આવે છે. આ સત્સમાગમનો પ્રકાર છે, એને સત્સંગ કહેવામાં આવે છે. બાકી તો સત્સંગનો પ્રયોગ તો બહુ વ્યાપક થઈ ગયો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો વિશેષ શબ્દનો પ્રયોગ છે, એ તો આપણે જે મુમુક્ષું કહીએ એ તો એ સત્સંગી જ કહે છે. આપણે બધા સત્સંગી ભાઈઓ છીએ, શું કે સપનો સંગ કરવાવાળા ભાઈઓ છે. વિષય ત્યાં તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ બહુ છીછરો વિષય, તો પણ એ પ્રકારમાં એક ચાલુ રૂઢિગત પ્રયોગ થઈ ગયો છે, રૂઢિનો વિષય છે, ભાવનાનો વિષય છે. વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, તેનું એટલે સ્વભાવ, સ્વભાવનું શ્રવણ, તેનું મનન અને ભાવના કર્યા જ કરવી, અથવા એ રીતે સહેજે એને એવા જ પ્રસંગમાં જવું રૂચે છે, એ પ્રસંગો હોય છે અને પોતાની ભાવનાને તે પ્રસંગોના નિમિત્તે વિશેષ વૃદ્ધિગત કરે છે, એ ભાવનાથી ભવનો નાશ થાય છે. આ ટોટલ માર્યો ભાવનાનું ફળ શું કે મુક્ત દશા. સ્વભાવની ભાવના છે ને, સ્વભાવની ભાવના એટલે ભવ રહિત સ્વરૂપની ભાવના, એનું ફળ શું કે એનું ફળ ભવ ન થાય તે, ભવનો નાશ થાય તે ભાવનાનું ફળ છે. એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે, અથવા જેને જેને ભવનો નાશ થાય છે તેને માટે એ વિચારવા યોગ્ય છે કે એની ભાવના કેવી છે, એની ભાવના નાશની ભાવના અભાવની ભાવનામાં એ છે કે જેથી એને ભવનો નાશ થયો, એની સ્વરૂપની ભાવના હશે કે જેથી એને ભવનો નાશ થયો. બસ એ ભાવના ફળી છે, ભાવના આ રીતે ફળે છે એનો એક પુરાવો છે. અનુમાને લગાડવામાં આવે પણ એક સાથે થતા પરિણામ છે. એ સ્વભાવની રુચિ છે, ગુણની રુચિ છે, એમાં અવશ્ય દર્શનનો મંદ થયો. વારંવાર સ્વરૂપની ભાવનાના પરિણામ થાય છે. એ સ્વરૂપ મોહરહિત તત્વ હોવાથી એમાં પણ દર્શનનો મંદ થવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. એટલે જે દર્શનનો ગળતો જાય છે, નિસત્વ થતો જાય છે, શક્તિ વગરનો બનતો જાય છે, શક્તિ હણાતી જાય છે જે દર્શનનો, રોકનારો દર્શન મોહ છે, એ દર્શન મોહને ઉપર પ્રહાર કર્યા કરો, ભાવના કરવી એટલે દર્શન મોહ ઉપર ઘા કરવો. આ બીજી વાત છે, એનું બીજું પાછું આ છે. દર્શનનો દબાતો જ જશે, એની શક્તિ છે એ હિમ થતી જ જશે. બસ એક તબક્કો એવો આવશે એવું ક્ષમ થઈ જશે. બરાબર, પોતાને ખ્યાલ આવે, પોતાને નિશંકતા થાય એ ઉપર આવી જવા, એવી એને નિશંકતા આવે છે કે હવે મારે અનંત સંસાર હશે એ શંકા એને ન થાય, નિશંકતા એટલી થાય કે મારી મુક્ત દશા બહુ સમીપ છે, મારી મુક્તિ માટે હવે મને કોઈ શંકા જ નથી, નિશંક છો, એ સ્થિતિ એને આવી જાય છે. આવ્યા વિના રે ને ભાવનાનો વિષય ખાસ કરીને વધારે સ્પષ્ટ થયો છે રચનામૃતના પ્રકાશનમાં, વધારે સ્પષ્ટ થયો છે ભાવનાનો વિષય. બીજી બહેન શ્રીના વચનામૃતના જે ક્રમનું પ્રકાશન છે એમાં ભાવનાનો વિષય વધારે સ્પષ્ટ. ભાવનાના બોલ તો એ ગ્રંથમાં તો છે, આ ગ્રંથમાં પણ ભાવનાનો વિષય ગુરુદેવશ્રીના વચના પણ ભાવનાનો વિષય કર્યો છે. ભાવનાથી ભીંજાયેલું જેનું હૃદય હોય એટલે જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, ભાવ રહિત થવાની ભાવના છે, એને ભાવ સંબંધીના પરિણામમાં ભાવ હૃદય એવા પરિણામનું જોર એને મળી જાય છે. એને જોર થતું નથી, એને વિપરીત પ્રકૃતિનું જે વિપર્યાસનું છે એ જોર થતું નથી, જોર ઠંડુ પડી જાય છે ભાવનાના સદભાવમાં. ક્યારેક આપણે ત્યાં પ્રશ્ન ઉઠે છે ને કે આ નિશ્ચયની એકદમ વાત સાંભળીને પછી સ્વચ્છંદ થાય તો એને પૂછે છે પણ તું ભાવનામાં આવીને સમાગમ કરે છો, આ વાત સાંભળે છો કે ભાવના રહિત થઈને વાત સાંભળી છે? જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવીને નિશ્ચય સ્વરૂપની વાત સાંભળે છે તો એને એની ભાવનાનું પોષણ મળે છે, એને એની ભાવનાની પુષ્ટિ થાય છે. તો એને નિશ્ચય સ્વરૂપની વાત સાંભળતા એને નિશ્ચય સ્વરૂપનો મહિમા અને ભાવના એને એક એક સુર થઈ જાય છે, એક એક પ્રકારનો રસ થઈ જાય છે, એક રસ થાય છે. જે ભાવના રહીત છે એ જીવને ઊંડાઈ વધે છે, ઊંડાઈ વાળાને ઊંડાઈનો રસ ભેગો થઈ જાય છે, સવળાઈ વાળાને સવળાઈનો રસ ભેગો થઈ જાય છે. એક જ મુદ્દામાંથી બે ફાટા પડે છે. વાત તો નિશ્ચય સ્વરૂપની છે કે આત્મા સ્વરૂપે કરીને નિશ્ચય સ્વરૂપે કરીને કેવો છે. જ્યારે નિશ્ચય જે દ્રવ્ય સ્વભાવ છે એને મુખ્ય કરવા માટે શુભાશુભને ગૌણ કરવા જ પડે તો એની મુખ્યતા થાય. ત્યારે કોઈને એમ થાય પણ તો પછી સ્વચ્છંદ થાય ને નિશ્ચયાભાસ થાય તો કે ભાવનાવાળાને ન થાય. જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવીને જે આ નિશ્ચય સ્વરૂપને સાંભળે છે એને સ્વચ્છંદ ને નિશ્ચયાભાસ થવાનો રસ્તો બંધ થઈ ગયો છે, એને રસ્તો થઈ ગયો છે, એ રસ્તે નહીં જાય. અને જે પહેલેથી ભાવનામાં આવ્યો નથી ને સીધો નિશ્ચય સ્વરૂપની વાત ઉપર આવી જાય છે એને નિશ્ચયાભાસ થયા વિના રહેશે. એને કયો રસ્તો છે? એને ઓલો રસ્તો બંધ થઈ ગયો છે, ભાવનાવાળો રસ્તો એને બંધ છે, તો એ નિશ્ચયાભાસમાં આવી જશે. માટે જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, નિશ્ચયનો જે વિષય છે, એની શરત આ છે કે ભાવનામાં આવીને એ વિષયને સ્પર્શવો, એ વિષયની મુખ્યતા કરવી, એ વિષયનો અધ્યયન કરવું, એનું અવતારણ કરવું. ભાવનામાં ન આવ્યો હોય એનો એ અધિકાર નથી, એ અધિકારી નથી. એના માટે નિશ્ચયના ના શાસ્ત્રો અને નિશ્ચયના વચનો શ્રવણ કરવા, અવગાહન કરવા એનો એ અધિકારી જીવ નથી. જેનું હૃદય ભાવનાથી ભીંજાયેલું છે એ જ એનો મુખ્ય અધિકારી છે. એ પામી જશે, બીજાને પ્રતિકૂળ પડી જશે, એ જ વિષય પ્રતિકૂળ પડશે. જે સાક્ષાત અમૃત તુલ્ય છે એને વિજયાર્થી પડશે. આ લોકોમાં એ પ્રખ્યાત વિષય છે ને કે જ્યાંથી અમૃત નીકળે છે ત્યાંથી ઝેર નીકળે છે. સમુદ્ર મંથન કર્યું છે ને, ભાઈ એમાંથી શું નીકળ્યું? તો કે અમૃત પણ નીકળ્યું ને ઝેર પણ નીકળ્યું. એમ કેમ? એક જ જગ્યાએથી બે ચીજ કેમ નીકળે છે? જે પરસ્પર વિરુદ્ધ છે એમ બને છે. એ કોઈ ચીજ બની નથી એવી કાંઈ, પણ આ જે મૂળ રહસ્યો છે એને ઉચ્ચાર ઘટનામાં ઘટાવીને એ બધી વાતો ઘડી રહી છે. એ બધી કાલ્પનિક વાતો છે. સમુદ્રનું મંથન કર્યું ને અમૃત કૃષ્ણ ઝેર નીકળ્યું, એ કઈ બન્યું નથી. પણ આ જ સમુદ્ર છે, આત્મા અનંત ભાવોનો સમુદ્ર છે, એનું અંદરથી મંથન ચાલે છે. તો જે ભાવનાવાન છે એને અમૃત મળે છે, ભાવના વગરના ના છે એમાંથી ઝેર મળે છે. આ શરત છે. સ્વચ્છંદ બાજુ ચાલી જાય છે, એમાંથી પોતાના વિપરીત રસ ને પોષણ કરે એવા પરિણામ ની ગતિ પકડી જાય છે. ત્યારે એક આત્મભાવને, આત્મરસને પોષણ મળે, ચૈતન્ય રસને પોષણ મળે એવી અંદરથી વાત ઊભી થઈ જાય છે. યોગ્યતા અનુસાર પરિણામ વાત તો જે છે એ છે, કાર્ય ઉપાદાન અનુસાર થશે. જેવું ઉપાદાન એવું કાર્ય બસ.
અને એમ પણ ઘટાડી શકાય ને કે સાચી ભાવના આવે ત્યારે અંદર જે કુવિચારો છે, ખોટી ભાવનાઓ છે, ખોટા સંસ્કારો છે, એ રૂપી જેલ પણ પેલા બહાર નીકળે,
નાશ થઈ
પછી સાચી ભાવના
એનો નાશ થઈ જાય. બહાર નીકળે એમ કે નાશ થઈ જાય એમ કે બરાબર, બહાર નીકળીને કઈ એનો ભાવ ભજવે એમ નહીં, એટલે નાશ નહીં થઈ જાય. ખોટા સંસ્કારો, ખોટી ભાવનાઓ જે હતા, જે અંદર ઝેર પડ્યું હોય કાં તો ઝેર અમૃત ને મારે અને કાં તો અમૃત ઝેર ને મારે, જે બળવાનું એ કામ કરે. જગત માં પણ મેજર ફોર્સ કામ કરે છે, બધી જગ્યાએ જ્યાં મેજર ફોર્સ હોય કામ કરે છે કે બસ, એ તો કુદરત નો નિયમ છે. એટલે ભાવનાનો બોલ એટલા માટે છે કે ભાવનાની વૃદ્ધિ કરવા યોગ્ય છે, ભાવના ભાવવા યોગ્ય છે, ભાવનામાં રહેવા યોગ્ય છે, એ ભાવનાનું પ્રાધાન્ય હોય તો એનું મહત્વ ઘણું છે આત્મહિત થવામાં. એ મૂળની ચીજ છે એમ સમજવા માટે.